એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા પુસ્તક પર વાત કરીશું જે ભલે થોડા સમય પહેલાં લખાયું હોય પણ એની વાતો આજે એટલી જ લાગુ પડે છે એમ કે વિચારવા મજબૂર કરે છે. પુસ્તકનું નામ છે નિકલ એન્ડ ડાઇમ્ડ ઓન નોટ ગેટિંગ બાય ઇન અમેરિકા અને લેખિકા છે બાર્બરા એહરેનરિચ.
નમસ્કાર. હા, આ પુસ્તક ખરેખર અનોખું એટલા માટે છે કે આ કોઈ ખાલી થિયરી નથી કે આંકડાઓનો ખેલ નથી.
બરાબર.
આ તો એક જીવંત પ્રયોગ છે. લેખિકા પોતે અમેરિકામાં જે સાવ ઓછો પગાર આપતી નોકરીઓ છે ને એ કરીને જીવવાનો પ્રયત્ન કરે છે, એ જાણવા માટે કે શું ખરેખર એમાં ગુજારો થઈ શકે.
અને એટલે જ આ પુસ્તક આજે પણ એટલું મહત્વનું છે, ખરું ને?
ચોક્કસ.
આપણે આ ન્યૂનતમ વેતનની વાતો સાંભળીએ છીએ, જીવન જીવવાનો ખર્ચ જે વધી રહ્યો છે, આર્થિક અસમાનતા, આ બધા મુદ્દાઓ આજે આખી દુનિયામાં અને આપણા દેશમાં પણ એટલા જ ચર્ચામાં છે. ઘણીવાર આપણને એમ થાય કે લોકો આટલી બધી મહેનત કરે છે તો પણ કેમ આર્થિક રીતે સંઘર્ષ કરતા રહે છે. કદાચ આ પુસ્તક આપણને અમુક જવાબો તરફ લઈ જાય.
બિલકુલ. અને એ પેલી સામાન્ય માન્યતાને પડકારે છે કે ગરીબી એટલે બસ વ્યક્તિની પોતાની જ ભૂલ કે નિષ્ફળતા.
હા, એ જ.
એહરેનરિચ પોતાના અનુભવથી બતાવે છે કે ભાઈ, ઘણીવાર તકલીફ વ્યક્તિમાં નથી હોતી પણ જે આખી આર્થિક અને સામાજિક સિસ્ટમ છે એમાં હોય છે.
તો પછી જેમણે આ પ્રયોગ કર્યો એ લેખિકા બાર્બરા એહરેનરિચ વિશે થોડું જાણીએ. એમનો જન્મ 1941માં, અવસાન 2022માં. એ ખાલી લેખિકા નહોતા પણ જાણીતા સામાજિક વિવેચક અને કાર્યકર્તા પણ હતા. પણ એમની ભણતરની વાત છે ને એ બહુ રસપ્રદ છે.
હા, એ જ તો નવાઈની વાત છે ને. એમની પાસે તો સેલ્યુલર ઇમ્યુનોલોજીમાં પીએચડી હતી.
ઓ
હા, મતલબ એકદમ વિજ્ઞાનના માણસ. પણ પછી એમણે પોતાનું ધ્યાન સમાજ અને અર્થતંત્રના જે પ્રશ્નો છે એના તરફ વાળ્યું, ખાસ કરીને વર્ગભેદ, સ્ત્રી પુરુષ અસમાનતા, આરોગ્ય અને આર્થિક અસમાનતા. આ બધા પર એમણે ઘણું કામ કર્યું છે, લખ્યું છે.
પણ એમણે વિજ્ઞાન છોડીને આ બાજુ કેમ આવવાનું વિચાર્યું હશે? અને એમની પેલી વૈજ્ઞાનિક દ્રષ્ટિની કોઈ અસર એમના આ કામમાં દેખાય છે?
ચોક્કસ દેખાય છે. એમની જે વૈજ્ઞાનિક તાલીમ હતી ને, એના લીધે એ કોઈપણ મુદ્દાના છેક મૂળ સુધી જતા, પુરાવા ભેગા કરતા અને એકદમ વ્યવસ્થિત રીતે એનું વિશ્લેષણ કરતા. પણ સાથે સાથે એ લાંબો સમય કાર્યકર્તા પણ રહ્યા હતા.
હા,
એટલે એ માત્ર આંકડાઓ પર ધ્યાન નહોતા આપતા, માણસના અનુભવો, એમની લાગણીઓ, એના પર પણ એમનું ધ્યાન રહેતું. આ પુસ્તકમાં પણ એમણે ખાલી દૂર બેસીને જોયું નથી, એ પોતે એ દુનિયાનો ભાગ બન્યા, અંદર જઈને જીવ્યા.
હા, પાર્ટિસિપન્ટ ઓબ્ઝર્વર જેને કહેવાય.
બરાબર. એ ઓછા પગારવાળી નોકરીઓ જાતે કરી, એટલે જ એમના લખાણમાં એક અધિકૃતતા આવે છે, એક સચ્ચાઈ આવે છે.
આપણે કહ્યું કે આ એક પ્રયોગ હતો, પણ શા માટે કર્યો આ પ્રયોગ? શું સાબિત કરવું હતું એમને?
મૂળ વાત એમ છે કે આ પુસ્તક પેલી અમેરિકન ડ્રીમની જે માન્યતા છે ને,
હા,
કે બસ મહેનત કરો એટલે સફળ થાઓ,
બસ એ જ,
એને પડકારે છે કે ભાઈ, તમે સખત મહેનત કરો એટલે તમે પક્કા સફળ થશો જ, આર્થિક રીતે સ્થિર થઈ જ જશો. એહરેનરિચ પોતાના અનુભવથી એ બતાવવા માંગતા હતા કે જે લોકો સાવ ઓછું કમાય છે ને, ન્યૂનતમ વેતન પર, એમના માટે આ સપનું ખરેખર કેટલું દૂર છે. હકીકત તો એ છે કે એમનો જે પગાર છે એમાંથી તો ભાડું ખાવાનું, આવવા જવાનું, દવાદારું, આ બધી મૂળ જરૂરિયાતો પણ માંડમાંડ પૂરી થાય છે, કાં તો નથી જ થતી.
અને આ કરવા માટે એમણે પોતાના પર અમુક નિયમો પણ રાખ્યા હતા, બરાબર? એવું નથી કે બસ ગયા ને નોકરી કરવા માંડ્યા.
હા, બહુ ચોક્કસ નિયમો હતા. પહેલું કે એ પોતાની સાચી ઓળખ નહીં આપે, કે પોતે ભણેલા છે એવું નહીં કે. બીજું, કોઈ પણ શહેરમાં જાય ત્યાં જે સૌથી વધુ પગારવાળી બિનકુશળ નોકરી મળે એ લઈ લેવાની, પછી ભલે વેઇટ્રેસ હોય, સફાઈ કામદાર હોય કે દુકાનમાં મદદનીશ હોય.
ઓકે.
ત્રીજું, પોતાની પાસે જે બચત હતી એ વાપરવાની નહીં, જે નોકરીમાંથી કમાય એના પર જ જીવવાનો.
અચ્છા.
અને ચોથું, દરેક નવા શહેરમાં એકદમ ઓછી રકમથી શરૂઆત કરવાની, લગભગ $1300 જેટલી, એમાંથી જ ઘરનું ડિપોઝિટ આપવાનું અને પહેલા મહિનાનો ખર્ચો કાઢવાનો.
એટલે બને એટલી વાસ્તવિક પરિસ્થિતિ ઊભી કરવાની કોશિશ કરી હતી.
એકદમ. એમનો હેતુ એ જ હતો કે ગરીબી વિશે જે ખોટી માન્યતાઓ છે, જે પૂર્વગ્રહો છે, એ તૂટે.
હા,
એ બતાવવા માંગતા હતા કે કેવી રીતે ઓછો પગાર, ઊંચા ભાડા, સરકારી મદદનો અભાવ અને ક્યારેક તો કામ કરવાની શોષણ જેવી પરિસ્થિતિઓ આ બધું મળીને એક એવી જાળ બનાવે છે કે જેમાંથી બહાર નીકળવું બહુ જ મુશ્કેલ છે. સમાજ જેમને જોતો નથી એવા કામ કરતા ગરીબ લોકોના જીવનને સામે લાવવું હતું.
પુસ્તકની શરૂઆતમાં તેઓ આ પ્રયોગની પાછળનું કારણ અને તૈયારીઓ વિશે વાત કરે છે. એમણે કહ્યું કે આ વિચાર એમને 1996માં અમેરિકામાં જે વેલફેર કાયદામાં ફેરફાર થયા એને પછી આવ્યો.
હા, એ વખતે શું થયું કે જે લાખો મહિલાઓ સરકારી મદદ પર જીવતી હતી એમને ફરજિયાત કામ શોધવું પડ્યું. અને મોટાભાગે એમને કેવી નોકરીઓ મળી?
ઓછા પગારવાળી જ ને.
હા, કલાકના $6-7 વાળી. એટલે મોટો સવાલ એ ઊભો થયો કે શું આટલી ઓછી કમાણીમાં કોઈ પોતાનું ને પોતાના બાળકોનું પેટ ભરી શકે, ગુજરાન ચલાવી શકે? આ સવાલનો જવાબ જાતે શોધવા માટે એમણે આ બીડું ઝડપ્યું.
અને એમણે એ પણ પ્રમાણિકતાથી માન્યું કે એમની પાસે અમુક ફાયદા હતા જે કદાચ ખરેખર ગરીબીમાં જીવતા લોકો પાસે ન હોય.
બરાબર. જેમ કે એ શ્વેત હતા, અંગ્રેજી એમની માતૃભાષા હતી, તબિયત સારી હતી અને બાળકોની જવાબદારી નહોતી. આ બધું સ્વીકારવું એ પણ એમની નિષ્ઠા બતાવે છે.
એમનો પહેલો અનુભવ ફ્લોરિડામાં હતો, કી વેસ્ટ શહેરમાં. એ જગ્યા તો ટુરિસ્ટોમાં બહુ ફેમસ છે, એટલે સર્વિસ ઇન્ડસ્ટ્રીની નોકરીઓ તો ઘણી હશે ત્યાં.
નોકરીઓ તો હતી, પણ રહેવાનો ખર્ચો આસમાને હતો.
હા, એ જ મુખ્ય તકલીફ હતી એમને. એ લખે છે કે સસ્તું અને સલામત ઘર શોધવું એ જ સૌથી મોટો પડકાર હતો. છેવટે શહેરથી દૂર એક નાનકડી જૂની એવી ટ્રેલરમાં માંડ જગ્યા મળી અને ત્યાં એમણે રેસ્ટોરન્ટમાં વેટ્રેસ તરીકે કામ શરૂ કર્યું. પણ એ કામ કેવું હતું?
અરે બાપરે, શારીરિક અને માનસિક રીતે તોડી નાખે એવું. કલાકો સુધી ઊભા જ રહેવાનું, ભારે ટ્રે ઊંચકીને ફરવાનું, સતત દોડાદોડી, ગ્રાહકોને સાચવવાના, અને પગાર તો સાવ ઓછો. મુખ્ય કમાણી પેલી ટિપ્સ પર, જે ક્યારે મળે ક્યારે ન મળે કંઈ નક્કી નહીં.
એ પગ અને કમરના દુખાવાની ફરિયાદ બહુ કરે છે પુસ્તકમાં.
હા, સતત દુખાવો. અને એમના જે સાથી કર્મચારીઓ હતા એમની હાલત પણ એવી જ.
એમની શું સ્થિતિ હતી?
એક ગેલ નામની સ્ત્રી હતી જે એટલી થાકી ગયેલી રહેતી પણ નોકરી જતી રહેશે એ ડરથી કામ ખેંચ્યા કરતી, અને રહેતી ક્યાં? એક વાનમાં. બીજી એક જોન નામની છોકરી હતી. એ પ્રેગ્નન્ટ હતી અને એના બોયફ્રેન્ડ સાથે મોંઘા મોટેલ રૂમમાં રહેતી હતી. કારણ કે એપાર્ટમેન્ટનું ડિપોઝિટ ભરવાના પૈસા નહોતા. આ બધું શું બતાવે છે? ઓછા પગારવાળા જીવનની લાચારી અને અસ્થિરતા. બહુ જલ્દી એરન રિચને સમજાઈ ગયું કે એક નોકરીથી તો નહીં જ ચાલે, એટલે એમણે બીજી રેસ્ટોરન્ટમાં પણ કામ શરૂ કર્યું.
બે નોકરીઓ તો પછી કંઈ મેળ પડ્યો? આરામથી જીવી શક્યા?
ના, જરાય નહીં. બે નોકરી કરવા છતાંય માંડ માંડ ખર્ચા કાઢી શકતા હતા. ભાડું, ખાવા પીવાનું, આવવા જવાનું, એ પછી ભાગ્યે જ કંઈ બચતું. અને શરીર અને મનથી એટલા થાકી ગયા હતા કે પ્રયોગ આગળ ચલાવવો પણ અઘરો લાગવા માંડ્યો. ફ્લોરિડાનો અનુભવ એકદમ સ્પષ્ટ હતો. આ એક સતત સંઘર્ષ હતો જેમાં કોઈ રાહત નહોતી.
ફ્લોરિડાનો અનુભવ તો ખરેખર બહુ કપરોરિયો લાગે છે. તો પછી મેનમાં કંઈક અલગ હતું? ત્યાં એમણે અલગ પ્રકારનું કામ પસંદ કર્યું હતું ને, પોર્ટલેન્ડ શહેરમાં.
હા, મેમાં એમણે સફાઈ કામદાર તરીકે કામ કરવાનું નક્કી કર્યું. ધ મેડ્સ કરીને એક મોટી કંપની હતી જે લોકોના ઘરે જઈને સફાઈ કરતી. કદાચ એમને એમ હશે કે આ કામ રેસ્ટોરન્ટ કરતાં ઓછું ટેન્શનવાળું હશે. પણ અહીંયા પાછા બીજા પડકારો હતા.
કેવા પડકારો હતા સફાઈ કામમાં?
એક તો શારીરિક મહેનત જબરદસ્ત. ખૂબ જ ઝડપથી, એકદમ ચોક્કસ નિયમો પ્રમાણે ઘરો સાફ કરવાના, બાથરૂમ ઘસવાથી લઈને વેક્યુમ કરવા સુધી બધું જ. એમાંય ઘૂંટણીએ પડીને કામ કરવાનું આવે. બીજું, સતત કેમિકલવાળા ક્લીનર્સ વાપરવાના, એના સંપર્કમાં રહેવાનું, એ પણ શરીર માટે સારું નહીં. ત્રીજું, આ કામ છે ને બહુ એકલું અટલું હતું અને જાણે અદૃશ્ય હોય એવું. ખાલી ઘરોમાં જવાનું, માલિકો આવે એ પહેલાં નીકળી જવાનું. અને એમનો જે મેનેજર હતો ટેડ, એનું વર્તન પણ થોડું વિચિત્ર, દબાણ કરનારું હતું.
ત્યાં પણ એમણે બીજી નોકરી કરી હતી?
હા, આવક ઓછી પડતી હતી એટલે વીકેન્ડમાં એક નર્સિંગ હોમમાં ડાયટરી સહાયક તરીકે કામ શરૂ કર્યું. મતલબ વૃદ્ધોને ખાવાનું પીરસવામાં મદદ કરવાનું. આ કામ કદાચ થોડું મનને સંતોષ આપે એવું હતું, પણ પગાર તો એટલો જ ઓછો.
બરાબર.
ત્યાં એમને હોલી નામની એક યુવાન છોકરી મળી. એના પગમાં ઈજા થઈ હતી, પણ એની સારવાર કરાવવા માટે પૈસા નહોતા એની પાસે. હેલ્થ ઇન્સ્યોરન્સ પણ નહોતો. રહેવાની વાત કરીએ તો અહીંયા એમને એક રહેણાંક હોટેલમાં સસ્તો રૂમ મળી ગયો હતો, પણ પૈસાની તંગી તો ચાલુ જ હતી.
એટલે મેનનો અનુભવ પણ એ જ કહે છે કે ભલે શહેર બદલાય, કામ બદલાય, પણ પેલી ઓછા પગારની જે સમસ્યા છે એ તો ત્યાંની ત્યાં જ રહે છે.
બિલકુલ, ત્યાં પણ જીવન જીવવાનો ખર્ચો વધારે અને પગાર ઓછો. હવે એમનો છેલ્લો સ્ટોપ હતો મિનેસોટા રાજ્ય, મિનેપોલિસ શહેર. અહીંયા એમણે વિચાર્યું કે ચાલ વોલમાર્ટ જેવી કોઈ મોટી રિટેલ કંપનીમાં કામ કરીએ, કદાચ ત્યાં પગાર થોડો સારો હોય, થોડી સ્થિરતા હોય.
તો વોલમાર્ટમાં કેવો રહ્યો અનુભવ? એમની આશા સાચી પડી?
એમને વોલમાર્ટના લેડીઝ કપડાના વિભાગમાં નોકરી મળી, સેલ્સ એસોસિએટ. પગાર કલાકના $7.
અચ્છા, પહેલા કરતા થોડું સારો.
હા, થોડો સારો. પણ અહીંયા પાછા પડકારો અલગ. એક તો એમની જે ઓરિએન્ટેશન પ્રોસેસ હતી એ બહુ લાંબી અને કંટાળાજનક. બસ કંપનીના ગુણગાન ગાવાના અને યુનિયન કેવી રીતે ખરાબ છે એ બધી વાતો. કામનું વાતાવરણ પણ એવું કે સતત કોઈ તમારા પર નજર રાખી રહ્યું હોય. કડક નિયંત્રણ. ઉપરથી પેલો અપમાનજનક ડ્રગ ટેસ્ટ પણ આપવો પડ્યો.
અને કામ પોતે કેવું હતું? કપડાં વેચવાનું?
હા, પણ એમાંય કલાકો સુધી ઊભા રહેવાનું, કપડાંની ગડીઓ વાળવાની, સામાન ગોઠવવાનો, ગ્રાહકો આવે તો એમને મદદ કરવાની, મતલબ એક ધારું કામ અને શારીરિક રીતે થકવી દેવું. પણ અહીંયા પણ સૌથી મોટી સમસ્યા પેલી જ આવી,
રહેઠાણની.
હા, મિનેપોલિસમાં ભાડા એટલા બધા ઊંચા હતા કે વોલમાર્ટના પગારમાં એક સામાન્ય સલામત જગ્યા ભાડે રાખવી પણ શક્ય નહોતી. ફરી પાછું અમને એક ખખડી ગયેલી રહેણાંક હોટેલમાં જ રહેવું પડ્યું.
અને અહીં બીજી નોકરી કરવાનું શક્ય હતું વોલમાર્ટ સાથે?
ના, વોલમાર્ટનું ટાઈમ ટેબલ એટલું અનિયમિત હતું ને, છેલ્લી ઘડીએ બદરાય રાખે, એટલે બીજી નોકરી શોધવી કે કરવી એ લગભગ અશક્ય હતું. ત્યાં એમના સાથી કર્મચારીઓમાં મેલિસા જેવી એકલી રહેતી માં હતી, જે પોતાના મા બાપના ઘરે રહેતી હતી અને અલગ ઘર લેવા પૈસા બચાવવા માંગતી હતી. હોવર્ડ નામના એક રેફ્યુજી હતા જે બે બે નોકરીઓ કરતા હતા.
બાપરે,
આ બધા લોકો માટે વોલમાર્ટ કંઈ ખાલી નોકરી નહોતી, એક એવી જાળ હતી જેમાં એ લોકો ફસાયેલા હતા. છેવટે એરનરિચ એટલા થાકી ગયા શારીરિક અને માનસિક રીતે કે એમને આ પ્રયોગ અધૂરો છોડવો પડ્યો.
તો મતલબ આ ત્રણેય શહેરો, ત્રણેય અલગ પ્રકારની નોકરીઓ, આ બધા અનુભવો પછી લેખિકા શું તારણ કાઢે છે?
તારણ ત્રણેય જગ્યાએ લગભગ સરખું જ નીકળે છે. ભલે તમે સેવા ક્ષેત્રમાં કામ કરો, સફાઈ કરો કે રિટેલમાં હો, ભલે તમે શહેર બદલો, પણ પેલો અપૂરતો પગાર, મોંઘું ને અસલામત રહેઠાણ, આવવા જવાની મુશ્કેલીઓ અને સતતનો શારીરિક અને માનસિક થાક, આ બધું ઓછા પગારે કામ કરતા લોકો માટે જાણે એક સામાન્ય વાસ્તવિકતા છે. એમનો મુખ્ય મુદ્દો એ છે કે તેઓ પોતે, જેમની પાસે આટલા બધા ફાયદા હતા, ભણતર, સારી તબિયત, મધ્યમ વર્ગની પૃષ્ઠભૂમિ, એ પણ આ સિસ્ટમમાં ટકી ન શક્યા. તો પછી જે લોકો પાસે આ બધું નથી એમનું શું થતું હશે?
આનું કારણ શું આપે છે? એ શું ખાલી માર્કેટનો નિયમ છે કે ભાઈ જેટલી માંગ એટલો પગાર?
ના, એરનરિચ સ્પષ્ટ કહે છે કે આ કોઈ મુક્ત બજાર નથી. આ તો એવી સિસ્ટમ છે જ્યાં તાકાતનું સંતુલન બરાબર નથી. પગાર એટલા માટે ઓછા નથી કે કામ કરનારાઓમાં આવડત નથી.
તો પછી?
પગાર એટલા માટે ઓછા છે કારણ કે માલિકો પાસે વધારે શક્તિ છે, કામદારોના યુનિયનો નબળા પડી ગયા છે, અને આપણે સમાજ તરીકે જે સેવાના કામો છે ને એને બહુ મહત્ત્વ નથી આપતા, એનું અમૂલ્યન કરીએ છીએ. એ કહે છે કે પગાર જાણી જોઈને નીચા રાખવામાં આવે છે.
અને પેલી સબસિડીવાળી વાત તમે કરી હતી એ જરા સમજાવશો?
હા, એ બહુ મહત્ત્વનો મુદ્દો છે. એ કહે છે કે આપણે જ્યારે ગ્રાહક તરીકે કોઈ વસ્તુ કે સેવા સસ્તામાં ખરીદીએ છીએ તો એ સસ્તી કેમ છે? કારણ કે જેણે એ બનાવી છે અથવા જે સેવા પૂરી પાડી રહ્યો છે એને પૂરતો પગાર નથી મળી રહ્યો.
એટલે કે?
એટલે કે એક રીતે જોઈએ તો જે ગરીબ કામદારો છે એ પોતાના ઓછા પગાર દ્વારા સમાજના બીજા લોકોને, આપણને સબસિડી આપી રહ્યા છે. આપણી સગવડ અને આપણી બચતની કિંમત એ લોકો ચૂકવી રહ્યા છે. એટલે જે ખાલી પગાર વધારાની વાત નથી કરતા પણ લિવિંગ વેજની વાત કરે છે.
લિવિંગ વેજ એટલે?
એટલે કે એટલો પગાર જેનાથી માણસ પોતાની મૂળભૂત જરૂરિયાતો ઇજ્જતથી પૂરી કરી શકે. સાથે સાથે પોસાય એવા ઘર અને સારી સામાજિક સુરક્ષાની પણ એ હિમાયત કરે છે.
જો આપણે આ પુસ્તકના મુખ્ય વિષયો કે સંદેશાઓ જોઈએ તો કયા મુદ્દાઓ સૌથી વધારે ધ્યાન ખેંચે છે?
મને લાગે છે પહેલો અને સૌથી સીધો સંદેશ તો એ જ છે કે ભાઈ, ન્યૂનતમ વેતન પર જીવવું એ ગણિતની રીતે જ કેટલું અઘરું છે, લગભગ અશક્ય જેવું. પુસ્તકમાં સીધા હિસાબ આપ્યા છે આવક અને ખર્ચના.
હા, ભાડું, ખાવાનું, ટ્રાન્સપોર્ટ,
બસ એ બતાવે છે કે આ બધી પાયાની જરૂરિયાતો પણ પૂરી નથી થતી. આ વાત સીધી આપણા દેશમાં જે લિવિંગ વેજની ચર્ચા ચાલે છે ને, એને લાગુ પડે છે.
બીજો મુદ્દો પેલો ગરીબીના છુપાયેલા ખર્ચનો હતો, એ શું છે બરાબર?
હા, મતલબ કે ગરીબ હોવું એ પોતે જ વધારે મોંઘું પડે છે. દાખલા તરીકે, જો તમે ઘરનું ડિપોઝિટ ના ભરી શકો તો તમારે રોજ કે અઠવાડિયે મોંઘા ભાવે કોઈ મોટેલ કે રૂમમાં રહેવું પડે.
બરાબર.
ઘરમાં રસોઈ ના કરી શકો તો બહારથી મોંઘું અને કદાચ ઓછું પૌષ્ટિક ખાવાનું લેવું પડે. બીમાર પડો ને વીમો ના હોય તો ડૉક્ટર પાસે જવાનું ટાળો. પછી નાની બીમારી મોટી થાય ને ખર્ચો વધી જાય. આ બધું આપણે આપણી આસપાસ પણ જોઈએ જ છીએ.
ત્રીજો મુદ્દો તમે કયો, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર.
ચોક્કસ. આ ઓછા પગારવાળા કામો ખાલી ખિસ્સા પર જ નહીં, શરીર અને મન પર પણ બહુ ભારી પડે છે. સતત થાક, શરીરમાં કાયમી દુખાવા, ઊંઘ પૂરી ન થવી, કામની જગ્યાએ ટેન્શન, ક્યારેક ઉપરી અધિકારીઓ તરફથી ખરાબ વર્તન,
હા, આત્મસન્માનને પણ ઠેસ પહોંચે.
બિલકુલ. અને લાંબા ગાળે આરોગ્ય પર બહુ ખરાબ અસર પડે. આ આપણને વિચારવા મજબૂર કરે છે કે દરેક શ્રમનું ગૌરવ જળવાવું જોઈએ.
અને ચોથો મુદ્દો, પેલી અદ્રશ્યતાનો.
હા, જે લોકો ખરેખર આપણો સમાજ ચલાવે છે, સફાઈ કરે છે, રસોઈ બનાવે છે, દુકાનમાં સામાન આપે છે, ઘરે વસ્તુઓ પહોંચાડે છે, એમને જ આપણે ઘણીવાર ધ્યાનમાં નથી લેતા. જાણે એમનું કામ તો એમ જ થઈ જાય છે.
હા, જાણે એમનું કોઈ મહત્વ જ નથી.
બરાબર. પુસ્તક આપણને પૂછે છે કે આપણે આ અદ્રશ્ય કામદારોને કઈ નજરે જોઈએ છીએ, એમના કામની શું કિંમત આકે છે.
અને છેલ્લો પાંચમો મુદ્દો, પેલી અમેરિકન ડ્રીમ વાળી વાત કે સખત મહેનત કરો એટલે સફળતા મળે જ.
હા, પુસ્તક ભાર દઈને કહે છે કે ખાલી સખત મહેનત કરવી એ પૂરતું નથી. જો આખી સિસ્ટમ જ એવી હોય કે જેમાં અમુક અવરોધો હોય, જે લોકોને આગળ વધવા જ ન દે, તો મહેનત કરવા છતાં સફળતા ન મળે. આ વાત આપણને આપણી પોતાની સફળતાની વ્યાખ્યાઓ પર પણ વિચાર કરવા પ્રેરે છે. વ્યક્તિના પ્રયત્નોની સાથે સાથે સિસ્ટમ કેવી છે એ પણ જોવું પડે.
આ પુસ્તકમાં ઘણા એવા વાક્યો છે, એવા વિચારો છે જે સીધા જ અસર કરી જાય. એવા કયા ખાસ વિચારો છે જે યાદ રહી જાય એવા છે?
એક વિચાર જે મને બહુ ગમ્યો એ છે કે જેમને આપણે કામ કરતા ગરીબ કહીએ છીએ ને, એ લોકો ખરેખર તો આપણા સમાજના સાચા દાનવીરો છે.
દાનવીરો કઈ રીતે?
કારણ કે એ લોકો ઓછા પગારમાં કામ કરીને પોતાના આરોગ્ય અને સમયનો ભોગ આપીને આપણા જેવા બાકીના લોકોના જીવનને વધારે સગવડવાળું અને સસ્તું બનાવે છે.
વાહ, આ તો આખી વિચારવાની દિશા જ બદલી નાખે. આપણે તો એમને મદદ લેનારા સમજીએ છીએ. બીજો કોઈ વિચાર?
બીજો એક મહત્વનો વિચાર છે કે કોઈ પણ કામ, ભવે એને ગમે તેટલું નીચું ગણવામાં આવતું હોય, એ ખરેખર બિનકુશળ નથી હોતું. દરેક કામમાં ધ્યાન આપવું પડે, આવડત ખેડવવી પડે અને સતત શીખતા રહેવું પડે.
બરાબર. દરેક કામનું પોતાનું મહત્વ અને ગૌરવ છે.
હા, અને ગ્રાહક તરીકે આપણી શું જવાબદારી છે એના પર પણ એક વાક્ય છે.
શું?
એ કહે છે, જ્યારે કોઈ માણસ એટલા ઓછા પગારે કામ કરવા મજબૂર હોય કે એનાથી એનું ગુજરાન ન ચાલે, ત્યારે સમજી લેવાનું કે એણે તમારા માટે, તમારી સગવડ માટે પોતાના જીવનનો અમુક ભાગ કુરબાન કર્યો છે.
આ તો બહુ સીધી વાત છે. આપણે જે વસ્તુઓ વાપરીએ છીએ એની પાછળ કોણ છે એ વિચારવું જોઈએ.
અને છેલ્લે એક સાવ સીધી પણ ઊંડી વાત, કંઈક તો ખોટું છે. જ્યારે એક તંદુરસ્ત, મહેનતુ અને કામ કરવા તૈયાર વ્યક્તિ પોતાની ઈમાનદારીની કમાણીથી પોતાની પાયાની જરૂરિયાતો પણ પૂરી ન કરી શકે, આ આખી સિસ્ટમના ન્યાય પર જ સવાલ ઉઠાવે છે.
તો આટલી બધી ચર્ચા પછી હવે સવાલ એ થાય કે આ પુસ્તકમાંથી આપણે શું શીખી શકીએ, આપણા રોજિંદા જીવનમાં શું ફેરફાર લાવી શકીએ? આ બધી તો અમેરિકાની વાત છે, પણ શું આપણને પણ લાગુ પડે?
મને લાગે છે બિલકુલ લાગુ પડે છે. અને સૌથી પહેલો ફેરફાર તો આપણા વર્તનમાં આવી શકે છે.
જેમ કે?
જે લોકો આપણને રોજબરોજ સેવાઓ આપે છે, રેસ્ટોરન્ટમાં વેઇટર હોય, આપણા ઘરે સફાઈ કરવા આવતા હોય, દુકાનમાં કામ કરતા હોય, ડિલિવરી આપવા આવતા હોય, એમના પ્રત્યે થોડી વધારે સહાનુભૂતિ, થોડો વધારે આદર, શક્ય હોય તો થોડી ઉદારતા.
હા, ખાલી એક સ્મિત આપીએ, આભાર કહીએ અથવા એમની સાથે શાંતિથી વાત કરીએ, એનાથી પણ ફરક પડે. જો પોસાય તો સારી ટીપ આપીએ.
બરાબર. અને ગ્રાહક તરીકે પણ થોડા વધારે જાગૃત થઈ શકીએ. કોઈ વસ્તુ કે સેવા આટલી બધી સસ્તી કેમ છે? એની પાછળનું કારણ શું છે? વિચારવું જોઈએ. શું એ બનાવનાર કે સેવા આપનારનું શોષણ તો નથી થતું ને? શક્ય હોય તો એવી જગ્યાએથી ખરીદીએ જે પોતાના કર્મચારીઓનું ધ્યાન રાખતા હોય.
અને મોટા પાયે સામાજિક સ્તરે શું કરી શકાય?
સામાજિક સ્તરે આપણે કમસે કમ આ મુદ્દાઓ વિશે જાણી શકીએ છીએ. ન્યૂનતમ વેતન કેટલું હોવું જોઈએ, કામના કલાકો કેટલા વાજબી છે, કામની જગ્યાએ સલામતી છે કે નહીં, બધાને પોસાય એવા ઘર મળે છે, આરોગ્ય સેવાઓ મળે છે, આ બધું જાણવું અને સમજવું જરૂરી છે. ગરીબી અને અસમાનતા એ ખાલી વ્યક્તિગત મામલા નથી.
હા, એ સિસ્ટમના પ્રશ્નો છે
અને એના ઉકેલ માટે સાથે મળીને પ્રયત્ન કરવો પડે, સરકારની નીતિઓમાં ફેરફાર લાવવા પડે.
અને જે લોકો પોતે ધંધો ચલાવે છે કે મેનેજર છે, એમના માટે પણ આ પુસ્તક ઉપયોગી છે ને?
ચોક્કસ. પોતાના કર્મચારીઓ સાથે સારો વ્યવહાર રાખવો, એમને યોગ્ય પગાર આપવો, કામ કરવા માટે સારું વાતાવરણ બનાવવું, આ ખાલી ફરજ નથી પણ લાંબા ગાળે ધંધા માટે પણ સારું છે.
ખરેખર આ પુસ્તક અને આપણી આખી ચર્ચા આંખ ખોલનારી રહી. મારા માટે સૌથી મોટો શીખ એ હતી કે ગરીબી ખાલી પૈસાની કમી નથી, એ માણસનો સમય, એની શક્તિ, એનું સ્વાસ્થ્ય, એનું આત્મસન્માન બધું જ કેવી રીતે ખાઈ જાય છે. અને પેલો છુપારેલો ખર્ચનો વિચાર પણ બહુ જોરદાર છે.
અને મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ એ હતી કે પેલી સખત મહેનતથી સફળતા મળે જ એ માન્યતા કેવી રીતે ખોટી પડે છે જ્યારે સિસ્ટમ જ મદદગાર ન હોય. પુસ્તક બહુ સ્પષ્ટ રીતે કહે છે કે તકલીફ ઘણીવાર માણસની કોશિશમાં નથી હોતી, પણ એને જે તકો અને સાધનો મળવા જોઈએ એના અભાવમાં હોય છે.
બિલકુલ. એટલે આ પુસ્તકનો મુખ્ય સંદેશ કદાચ એ જ છે કે આપણા સમાજના પાયામાં જે લાખો લોકો છે, એમનું જીવન ખાલી એમની પોતાની મહેનત પર નથી આધાર રાખતું. એ આપણે સૌએ ભેગા મળીને જેવી આર્થિક અને સામાજિક વ્યવસ્થા બનાવી છે એના પર આધાર રાખે છે, અને એટલે એમની સ્થિતિ સુધારવાની જવાબદારી પણ આપણા સૌની, સમાજની બને છે. આપણે વિચારવું રહ્યું કે શું આપણે એવો સમાજ ઈચ્છીએ છીએ જ્યાં માણસ મહેનત કરે પણ એને એનું યોગ્ય ફળ જ ન મળે?
હા, આ ખરેખર એક મોટો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવાની જરૂર છે.
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.